कर्ता सप्रियता मेखिल पाप हर्ता हरि सुभक्ते सह दुखहर्ता। बोलो स्वामी नारायण भगवान ने श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री राधारमण देव। કેટલા વચન મૂર્ત આવ્યા? નવમું કાલે આપણે આઠમું વચન મૂર્ત સમજ્યા હતા, જેમાં ગહન વાત એક હતી, બ્રાહ્મણના પુત્ર લેવા માટે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે રથ લઈને ગયા ત્યારે લોકાલોક પર્વતનું ઉલ્લંઘન કરી અને માયાના તમને તોડી બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ કર્યું અને ભૂમાપુરુષની પાસેથી પુત્રને લઈને પાછા આવ્યા. ભક્તો, કાલે આપણે જેમ સમજાવી વાત એમ જ છે. અહીંયા જે માયાના તમને તોડ્યું એ માયા એટલે પ્રકૃતિ પુરુષની સાથે જોડાયેલી જે પ્રકૃતિરૂપ માયા એ નથી, તમોગુણમાંથી ઉપજે જે માયા જે અંધકારમય છે, લોકાલોક પહાડનું ઉલ્લંઘન કરી એ માયાના તમને તોડી અને અહીંયા બ્રહ્મજ્યોતિ જે શબ્દ છે એ બ્રહ્મજ્યોતિ એ ભૂમાપુષ્ણના લોક માટે જ વપરાયેલો શબ્દ છે, નહીં કે અક્ષરધામ. એમ અર્થ ન કરીએ તો બાધા એ આવે છે કે મહારાજ પધાર્યા પહેલાં એ છોકરો અક્ષરધામમાં પહોંચ્યો ક્યાંથી, હે, અને લોકાલોકને ઉલ્લંઘ્યા પછી તરત અક્ષરધામ આવે ક્યાંથી, તે ભૂમાપુરુષનો લોક જ છે. અને જ્યારે ગયા ત્યારે રથ વગેરે વગેરે સૂક્ષ્મપણાને પામી ગયા. સૂક્ષ્મપણાનો અર્થ એવો થાય છે દિવ્યપણાને પામી ગયા. સૂક્ષ્મપણાનો અર્થ દિવ્યપણાને પામી ગયા. બીજા નંબરમાં દિવ્ય વસ્તુ જે છે એ પછી અવરોધક બનતી નથી, એટલે એને સૂક્ષ્મ શબ્દથી સંબોધન હોય છે. અને દિવ્ય વસ્તુ એની કક્ષા પણ રહી શકે, દિવ્ય બનેલી વસ્તુ વધઘટ પણ થઈ શકે, એને ઘટાડી પણ શકાય, એને વધારી પણ શકાય. દિવ્ય વસ્તુ જે થાય છે, યાદ રાખજો, એ પરમાત્માની ઈચ્છાથી વિરાટ કાય પણ થઈ શકે છે, સૂક્ષ્મ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. એ જે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને નિર્ગુણ સ્વરૂપ કહેવાય, વિરાટ સ્વરૂપ ધારણ કરીને સ્વગુણ સ્વરૂપ કહેવામાં આવે છે. સમજણું? સૂક્ષ્મ રૂપને ધારણ કર્યું એને નિર્ગુણ સ્વરૂપ કહેવામાં આવે છે. એને દિવ્ય વસ્તુ જ્યારે વિરાટ કાય બને છે ત્યારે એને સગુણ કહેવામાં આવે છે. પરમાત્માના સંબંધથી એવી એવી ઘટનાઓ ઘટતી હોય છે, એવી કાલની અદ્ભુત કથાને આપણે સાંભળી હતી. હવે સાંભળીએ નવમું વચનામૃત. નવમું વચનામૃત સારંગપુરનું શું છે કોને ખબર? શું શેંગડી કોઈ કરશે? છે કોઈ મરદ? એક સુરદાસજી વારે વારે બિચારા આંગળી ઊંચી કરે છે. બોલો, સુરદાસજીને બધા વચનામૃત યાદ છે? આમાં સુરદાસજી ગણવા કોને? તમને કે ને, સંતો પાર્ષદોમાં કોને ખબર છે સારંગપુરનું નવમું? કારિયાણી નવમું, સોરી, કારિયાણી નવમું કોને ખબર છે? કયો પ્રવીણ ભગત? આપણે સરસ શબ્દ લ્યો ભાઈ, સરસ, યાદ રહી જવું તમને. પાડાખારનું શેનું છે? પાડાખારનું. લ્યો અશોકભાઈ, યાદ રહી જવું શેનું છે? પાડાખારનું. પાડાખાર હું હવે એનો આપણે વિસ્તાર હવે કરીએ. સંવત 1877ના કારતક સુધી પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉતરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને એવી મલિન રીસ હોય જેની ઉપર આંટી પડે તે સંગાથી આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? પછી બે બોલ્યા જે એ જે એવો હોય તેને તે સાધુ ન કહેવાય. પડાક સમજાણો. કોઈ ભગવત ભક્ત સાથે આંટી પડે, કોઈ સંજોગ વછાત ભગવાન ભક્ત સાથે હો, વ્યવહારમાં થતું એમ થતું હોય તમારે, પણ ભગવાનના ભક્ત સાથે વ્યવહાર હોય કે કોઈ પણ સંબંધથી, ભગવાનના એકાંતિક સંત સાથે કે આચાર્ય મારા સાથે, આ જગત છે, આ લોક છે, ક્યારેક થાય. બ્રહ્માનંદ સ્વામીને ને મુક્તાનંદ સ્વામી થયું હતું ને, હાથ દાડા નહોતું બોલ્યા, થયું હતું ને, પણ મહારાજે કીધું કે સ્વામી બ્રહ્મુનિ, તમ જેવા સાધુને આ મુક્તાનંદ સ્વામી સાથે આવી આંટી કેમ આંટી પડી? બ્રહ્મચારી ઊભા થયા, મારાને કે મહારાજ વાત એવી છે, ચોખવટી કરી. બ્રહ્માનંદ સ્વામીનો એક શિષ્ય બહુ ગુણિયલ હતો, પણ સ્વામી સાથે કાંઈક એને જરાક વાંધો પડ્યો એટલે સંસારમાં જવા તૈયાર થયો. એટલે મુક્તાનંદ સ્વામીના વાતની ખબર પડી કે આમ સાધુ સારો છે, સ્વામી સાથે જરાક અણબનાવ થયો છે, એને કારણે આખો સંસારમાં જતો રહે બરાબર ન કહેવાય. એટલે મુક્તાનંદ સ્વામી મનમાં વિચાર કર્યો કે એને હમણાં થોડા દાડા મારી સાથે રાખી અને સ્વામીનો મહિમા કહી અને સ્વામીની સાથે હેત કરાવી દઈશ. આમ સંકલ્પ કરી અને સ્વામી એને પોતાની પાસે રાખ્યો અને બ્રહ્માનંદ સ્વામીને સંકલ્પ થઈ ગયો કે મુક્તાનંદ સ્વામીએ મારા શિષ્યને પડાવી લીધો, એટલે આંટી પડી ગઈ. વિચારો ખરા, માયા કેટલી ભયંકર છે. જેને અડધો અડધો પણ સોનું ન બાંધી ગયું, એ મા બાપના આંખીઓના આંસુ જોયા પછી પણ હૃદય જરાય પીગળ્યું નહીં. નહીં, સ્વામીનું જીવનચરિત્ર વાંચજો, શુભુંદાર બહુ રેડ્યા છે, બે શુદ્ધ થઈ જાય આખા, તોય પણ હૃદયમાં જરાય હિચકિચાટ નથી, ન જ થવી જોઈએ સાધુને, થાય તો હાલ નહીં. અહીંયા એને શિષ્ય માટે વાંધો પડ્યો અને મહારાજ અબોલા થયા. અને આટલા શબ્દ સાંભળતા, જોકે તો બધા મુક્ત હતા, એમાં જોજો કાંઈ સંકલ્પ કરતા ની પાછળ ભૂકા નીકળી જાય પાછા આપણા. એ તો એને આપણને દેખાડ્યું બહુ સાવધાન રહેવું, નહીતર આ જગતના પદાર્થ ભગવાન એકાંતિક સંત કે ભક્તની સાથે પણ આટી પડાવશે. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એટલે તરત બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને મારાને કીધું, મહારાજ જોકે મારે એવી ભૂલ થાય જ નહીં, પણ મહારાજ વળી વઢકણી ડોશી કોઈકની ઉંમર મારામાં આવી ગઈ લાગે, ખબર મારી ઉંમર ખલાસ થઈ ગઈ હતી, બાર વર્ષની ઉંમર આપી ત્યારે બધા હાથ હાથ દાડાનો હપ્તો આપ્યો હતો, એમ બરાબર હાથ દાડા પૂરા થાય છે કે લાગે છે કોઈ વઢકણી ડોશીની ઉંમર મારા ભાગમાં આવી ગઈ, જેથી કરીને આવી કુબુદ્ધિ મને જાગી. પણ મહારાજ હું સ્વામીને માફી માંગુ એમ કહીને બ્રહ્માનંદ સ્વામીને દંડવટ કર્યા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને દંડવટ કર્યા. મુક્તાનંદ સ્વામી એકદમ ઊભા થઈ અને ભેટી પડ્યા અને એમ કહે, બ્રહ્મુની ચિંતા ન કરો, મને સાત દાડા પહેલાં જેવો ભાવ હતો એવો ને એવો સાત દાડા હતો ને એવો ને એવો આ છે, મને કાંઈ સંકલ્પ થયો નથી. એટલે મારે કહેવાનો મતલબ કે આ લોક એવો છે, ક્યારેક મન દુઃખ થાય પણ એને આંટી ન પડવી જોઈએ, ભગવાનના ભક્ત સાથે આંટી નહીં. જેમ પાણીમાં લીટો થાય અને ફેર પાછો એક થઈ જાય, એમ ભગવાન ભક્ત સાથે એવો નાતો રાખો. પરમ પૂજ્ય લાલજી મહારાજ જન્મોત્સવ 37મો હતો ને ત્યારે એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે ભગવાનના સંત કે ભક્તની સાથે આપણી આત્મીયતા કેવી હોવી જોઈએ. આ લોક છે ક્યારેક થાય, બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે લાકડી હોય ને કોઈ પાણી મારે, ડાંગને કોઈ પાણી મારે તો પાણીના છાંટા અધરૂડે પણ ફરીને પાછા પાણીમાં પડી જાય, અલગ રહે નહીં. એમ ભગવાનના ખરેખર સંત કે ભક્તથી કોઈ દી મનને અલગ થવા દેવું નહીં. આંટી જો પડે તો ભયંકર, એટલે ફૈબાન પડી ગઈ તેને માટી કહેવાય, તમને ખબર ને, મચ્છિયાઓના દીકરાને વહુને કાઢી મૂક્યા, મારે ખબર પડી. દીકરાને વહુને મહારાજ પહેલાં વાત કરી કે તમારે સમાધાન કરું છું, મહારાજ હું તો રેડી જ છું. મહારાજ કે તમારે સહન કરવું પડશે, મહારાજને કે મહારાજ આપ કહો એ બધું જ કરીશ, મોઢામાં ખાસ બોલીને માફી માગવી પડે ને તો માગીશ, પણ મને મંજૂર છે. મહારાજ એક પાસું ક્લિયર કર્યું પછી ફૈબાને મહારાજ કે બરાબર મોકા હોય ને ત્યારે કહેવું. અને ફૈબાએ મારાને તેડાવેલા 500 સંતો અને હજારો હરિભક્તો અને પછી પંક્તિ પડી અને સંતોને પીરસાણું, હરિભક્તોને પીરસાણું, મહારાજ જમવા બેઠા, મારનો થાળ પણ પીરસાઈ ગયો અને સંતો હરે કરવા ગયા. મહારાજ કે એક મિનિટ, સંતો થોભો તો. સંતો કે કૃપાનાથ શું આજ્ઞા? મહારાજ કે થોભો, હું કોણ પછી ભોજનની શરૂઆત કરજો. મહારાજ કે ભાઈબાન બોલાવો. લોઢુ તપે ત્યારે ઘણ મારે તો હરેણ થાય. મારે ત્યાં ફૈબાન બોલાવો. ફૈબાન બોલાય. મારે ખબર હતી ફૈબા કડક પાણી છે, એટલે જરા ખરખું થાય ત્યારે ઘણમરા છે. મારે ફૈબાન બોલાવ્યા. ફૈબા આવ્યા. મારે કે મારા શી આજ્ઞા છે? મહારાજ કે ફૈબા, અમારે તમને એક આજ્ઞા કરવી છે. માનશો અરે કૃપાનાથ, આપ પરમેશ્વર સર્વેશ્વર સર્વ અવતારના અવતારી, આપની વાત ન માનું. કૃપાનાથ આપ કોણ તો સંસાર છોડી દઉં, આ બધી મિલકત આપના ચરણારવિંદમાં અર્પણ કરી દઉં. મહારાજ કે પણ એ તો અમારે નથી જોતું, પણ અમે જે માગી આપશું. મારણ કે મારા બધું આપી દઉં, સિવાય કે દીકરાને વહુ ને સમાધાનની વાત નહીં કરતા. મહારાજ કે ફૈબા અમારે એ જ કહેવું, મારણ કે મારે જે નહીં થાય. મહારાજ કે પણ ફૈબા કરવું પડશે. મારણ કે મારે જે નહીં થાય. મહારાજ કે ફૈબા તમે અમને કેવા જાણો છો? મહારાજ તમને તો સર્વોપરી ભગવાન સમજો છો. તો ફૈબા અમે તમને કહીએ છીએ, સમાધાન કરી નાખો. મહારાજ તમે ભગવાન ખરા, પણ એટલું નહીં મનાય. મહારાજ કે ફૈબા તમારે માનવું પડશે. મારણ કે પણ મહારાજ એ મને લાચાર નહીં કરો, એ નહીં મારથી મનાય. મહારાજ કે સંતો કોઈ જમતા નહીં, હરિભક્તો કોઈ જમતા નહીં. ફૈબા તમે માનો, પછી સંતો જમશે, ભક્તો જમશે, અમે પણ પછી જમશું. અને જો તમે નહીં માનો તો આ ભર્યા ભાણામાંથી આ 500 સંતો 1000 હરિભક્તોને અમે ઊભા થઈને વ્યાજ આવું, અને જિંદગીમાં મચ્છાઓમાં પગ નહીં મૂકીએ, પાણી મૂકીને જાશું. ફૈબા ફૈબા કરગરવા માંડ્યા. મહારાજ આપ એવું ન બોલો, મહારાજ એવું ન કરો. મહારાજ કે તો કહો, સમાધાનમાં મંજૂર છે. કારણ કે મારે જી મારથી નહીં થાય. અને તમે કલ્પના કરો, અનંત કરોડો બ્રહ્માંડના માલિક ભૂખ્યા 500 સંતો 1000 ભક્તોને સાથે ભર્યા ભાણામાં ઊભા થઈને વ્યાજ ગયા, પણ ફૈબાએ પોતાના મનના જે ઠેરાવ એ ન ફેરવા. આનમ આટી મહારાજ કે એ પાડાની પેઠે પાડા દર્શન થોકામ આપ્યો. તમારા મનમાં સંકલ્પ ટાળી નાખી ને પાડા ખાર હોકામ કીધો. પાડો બહુ આટી વાળો હોય, પાડો બહુ જ આટી વાળો હોય, એટલો બધો આટી વાળો હોય પાડો. જ્યારે કામાતુર હોય અને ભેંસ સાથે આક્ષેત બન્યો, એ વખતે બીજો પાડો જો આડો ફરે એને માથું મારી અને મારી નાખે, અને ત્યારે જો એનો શેટ ન થાય પછી ગમે ત્યારે પાડો એ હામો મળે ત્યારે માથું મારીને મારી નાખે, એટલો બધો પાડો ઝેરીલો હોય. એટલા માટે મહારાજે અહીંયા પાડાનું દર્શન. મહારાજ કે પાડાની પેઠે આટી કોઈ દી રાખવી નહીં, અને આટી રાખે તો એનું કલ્યાણ થાય. તો બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી કે મહારાજ ન થાય, ભગવાનના ભક્ત સાથે આટી નહીં, ભગવાનના ભક્ત સાથે સુહૃદ ભાવ. મહારાજે એક વચનામૃત બહુ સરસ વાત કરી. મહારાજ કે ક્યાં માન રાખવું ને ક્યાં ન રાખવું. મહારાજ કે જગતનો જીવ હોય, સત્સંગમાંથી પાછો પગ પડી ગયો હોય, એની પાસે તો માન રાખવું, પણ ભગવાનના એકાંતિક સંત કે ભક્ત કે આચાર્ય મહારાજ એની સાથે મહારાજ કે કોઈ દી માન રાખવું ને તો દાસના દાસ થઈને રહેવું. એમ કીધું છે કે નથી કીધું? કયા વચનામૃતમાં? હમણાં જ મેં તમને પ્રમાણ આપ્યું હતું. ઉશાંગળી કરો તો હમણાં જ આપ્યું ત્યાં બેઠા બેઠા. લ્યો કરો ઉશાંગળી. કોક ધન્ય છે તમને, ધન્ય છે પણ સમજે ને, ધન્ય છે, ધન્ય છે. પંચાળા પ્રકરણ છે, હવે કહી દો. કોઈ કહે છે? કેટલા પાર્ષદો કહે છે? ઉશાંગળી કરો. ત્રણ તો નથી જ, હવે કહી દો. હાલો પંચાળાનું પાંચમું લખી લો. પંચાળાનું પાંચમું, ભગવાનના ભક્ત સાથે આટી ન બાંધવી, ભગવાનના ભક્તિ પાસે દાસના દાસ થઈને રહેવું. આટી બંધાવવાનું કારણ ભક્તો પોતાનો અહમ છે, એ જ આટીનું કારણ છે. અને તો આટી ભગવાનના ભક્ત સાથે કોઈ દી બંધાય જ નહીં. મલિન રીસ, રીસ એટલે ક્રોધ. રીસનો બીજો અર્થ શું થાય? ક્રોધ. મહારાજ કે અમને ક્રોધ તો ગમતો જ. શિવજી મહારાજ કે ભલે ને યોગી રહ્યા. મહારાજ કે એને અમારામાં ઘણું એ થયું, પણ અમને શિવજી જરાય હેત ન થયું. કેમ છે? તમો ગુણાય દેવતા છે, તામસી બહુ છે, કડક બહુ છે, એટલે અમને જરાય એમાં હેત થયું નહીં. એમ વચનામૃતમાં કીધું કે નથી કીધું? ઉછાંગણી કરો કેટલામું છે, એટલે આમાં ઘણા નીકળશે હો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર નીકળ્યા. વાહ, બાર જણા નીકળે, સરસ. આમાંથી કેટલા નીકળે છે, આમાંથી કેટલા નીકળે છે? અમારા આ શું કે સંસ્કૃત નહીં ભણેલા બધા આંગળી ઊંચી કરી, અમારા આ અમારા યોગેશ્વર સ્વામી વેદાંત આચાર્ય, બીજું શું છે, બીજું વ્યાકરણ આચાર્ય નહીં, બીજું શું છે, હજી શું કરવાનું આવે, હે, ફિલોસોફી, ફિલોસોફરને નથી ખબર, બોલો, અમારા અભણ સાધુ બધાને ખબર છે, લ્યો ફિલોસોફરને, ફિલોસોફરને જરૂરી શું છે, શું કહો તમે, એકવાર અમે વડતાલ છે ને દર્શન કરીને બાર ઓટે બેઠા હતા, એમાં બે ત્રણ ફિલોસોફરો નીકળ્યા, એ હાલતા હાલતા શું કહેતા ગયા ખબર, આપણે કેટલું ભણ્યા કે વેદાંત આચાર્ય કર્યું, વ્યાકરણ આચાર્ય કર્યું, ફિલોસોફર થયા, એમ બધા ઓટે બેઠા હતા, એ કે આ બધા માળે આપણું કાંઈ ઉપજવા જ ન દીધું, કે એને સાંભળ્યા બોલ્યો એ કે આ બધા માળા આપણું કાંઈ ઉપજવા ન દીધું, કે આ સંપ્રદાય ફિલોસોફર ફિલોસોફરનું કાંઈ ન ઉપજે, સમજાણું, અહીંયામાં ભગવાન સ્વામિનારાયણ ઉતરી જાય એનું ઉપજે, અહીંયા મહારાજ રાખજો બસ. કેટલામ વચનામૃત છે ફરીનું છે આંગળી કરો તો, મહારાજ કે અમને જરાય શંકર ગમતા નથી, બોલાવવાના તમને ગમતા મુબારક, મહારાજ નથી ગમતા, હાલો કરો છે આંગળી. આ બધા વિદ્યાર્થી વિદ્યાર્થી છે આ બધા, અમારા આનંદ સ્વામી વેદાંત આચાર્ય પણ વચનામૃત એની આંગળી ઊંચી થાય, લો એ આનંદની વાત છે. કયો સંદીપ ભગત, લોયાનું પહેલું, મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમને કોઈ નિમિત્તે ક્રોધ ઉભે, લખી લો લોયાનું પહેલું, શંકર નથી ગમતા એટલું લખી નાખો. મહારાજ કે સ્વામી તમને કોઈ નિમિત્તે ક્રોધ ઉપજે, અને ઉપજે તો શા નિમિત્તે ઉપજે છે, મહારાજ કે અમને તે લાખ રૂપિયાની કોઈ નુકસાન કરી નાખે તો ક્રોધ ઉપજતો નથી, એવું કાંઈક વચરામત, મેં ક્યાં વચરામત કીધું, હાલો ઉશાંગડી કરો તો, હવે એમાં કોઈ છે છૂટ્યું, હવે કોઈ નહીં, આમાંથી કેટલા છે, કયો નિર્દોષ, એ સંગીત માસ્ટર રહ્યા ને, આમાં સંગીત બંગીત કોઈનું કાંઈ ન હાલે, સમજણું, આ તો હળખેડ છે, શું છે, આ હળખેડ છે, અચનામત શું છે, બેડી હળખેડ છે, આમાં કળિયું બોળ્યું તો પડે જ નહીં, કયો સર્વમંગલ, સત્યાવીસમું મધ્યનું સત્યાવીસમું વચનામત, મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમને ક્યાં નિમિત્તે ક્રોધ થાય, અને શે નિમિત્તે ક્રોધ થાય, કેટલું નિમિત્તે થાય, અને કેમ ટળે છે. મુક્તાન સમ કે મહારાજ કોઈ અધર્મનો પક્ષ લે અને વિષયનો જોગ થાય, વિષયનો જોગ થાય, અન્યાયનો પક્ષ, કોઈ અન્યાયનો પક્ષ લે અને વિષયનો જોગ થાય, અને કોઈને અવળા દેખાય ત્યારે ક્રોધ ઉપજે છે. પણ પછી વિચારતા કે આપણે તો સાધુને માર્ગે હાલી છે, આપણે ક્રોધ કરાય ને એટલે પાછો ટળી જાય છે, એટલે આપણે પણ મોક્ષને માર્ગે હાલ્યા માટે ક્રોધ કરાય નહીં, અમુક અમુક ને તો અખંડ તપતા જ હોય, બોલો તમે માનશો, આટલો મોટો આપણે આંતરરાષ્ટ્રીય મોટા મોટા મહોત્સવ કરતા હોય, મુખ્ય આયોજકો એની પાસે કેટલી કેટલો જવાબદારી હોય, તે તો એ નિરાતે કથા કરતા અને કરતા સાંભળતા મોજમાં હોય, અને એમાં કોકને સ્વયંસેવકમાં ડાળ પીરસવાનું આપ્યું હોય, એ માળો અખંડ તપતો હોય, બોલો, પીરવાની ડાળ છે, બીજું કાંઈ નહીં, એક ડોલ ડાળ એને પીરસ, બીજું કાંઈ નથી કરવાનું, બોલો, તો જાણે આખા મહોત્સવનો બોજો એની માથે ન નાખી દીધું, એમ ભાર લઈને ફરતો હોય, બોલો, એમ ભાર લઈને ફરતો હોય, નાળ પીરસ તો આમ પીરસે તેમ પીરસે ઉડે, એટલે કે હું ધ્યાનથી પીરસ, નવરાશી ભાઈ તું તો ક્યાંથી નવરો, કારણ કે તારી માંથી જવાબદારી કેવું, નાળ પીરસવાની જવાબદારી, કાંઈ નાની જવાબદારી છે, મારને ક્રોધી ભક્ત ગમે નહીં, ભગવાનનો ભક્તો દોષ ટાળે એ મહારાજને ગમે, કોણ ગમે, દોષ ટાળે મહારાજને ગમે, શાંત થવું, મહારાજ કહે બાકી ડારા દેનાર તો ભીમસેન જેવા તગલા મોઢે છે. પણ મહારાજ યુધિષ્ઠિરનું તો હજારો ગામમાં રાજ છે, કોઈ એમ કે અમારે આમ કરવું તે ડારો દીધેને ક્યાં માલે. મહારાજ કે ડારા દેનાર તો ભીમસેન જેવા અનેક છે, પણ યુધિષ્ઠિર જેવી સાધુતા રાખવી એ જ કઠણ છે. વચરામત મેં કીધું, કરી લો વચરામત, હાલો તો ઉશાંગળી કરો 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 એક કરો જે આમાં કેટલાક છે. કયો સંદીપ, જરાક થઈ ગયો નિશાન, કયો? હું નામ હેમંત ભગત, સાબાશ. 68 પહેલો બોલ્યા, જરાક થઈ ગયું 69મું, લખી લો પ્રથમનું 69મું વચનામત. દારા દેનારો તો આ બ્રહ્માંડમાં તૂટો જ નથી, સમજાણું. ગમે તેવા સંજોગોમાં પણ ધીરજ રાખીને રસ્તો કાઢવો એનો તૂટો છે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ કહે છો. પછી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેની એવી મલિન દેશ હોય છે, જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? આ રીસ અખંડ રાખતો એને સાધુ કહેવાય કે ન કહેવાય? પછી એ બે બોલ્યા, જે એવો હોય તેને તે સાધુ ન કહેવાય, અખંડ બળતો રહે સાધુ કહેવાય નહીં. પછી મુક્તાન સ્વામી પૂછ્યું, જે મહારાજ જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીત ચડતી હોય તો તે અવગુણ ટાળવાનો શો ઉપાય છે? મહારાજની હારે રહેનારા સંતોની પૂછવાની અદભુતતા કેટલી છે. આડેધરની પૂછ્યો, જોજો, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય એટલે પોતે ભક્ત છે ને તેને કોઈક ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીત ચડતી હોય તો તે અવગુણ ટાળવાનો શો ઉપાય છે? કોનો અવગુણ આવતો હોય? ભગવદીનો. સ્વાનું પિત્તળ જેવું દેખાતા તો શું કરવું એવો પ્રશ્ન છે. પિત્તળ તો પિત્તળ દેખાય ને, શું કહો, સમજાણું. હવે ડોશ્યુને ઘેરામાં સાધુ હાલ્યા જતા હોય ન આવે, અવગુણ ન આવે, આવે જ. હરિભગત કપાળમાં તિલક ચાંદલો હોય, એનો અવગુણ ન આવે, આવે જ, સમજાણું તમને, આવે જ. રૂપિયા ભાળે ને ગાંડો થઈ જાય ને કોકનું ગળું કિન નાખે, ન આવે, આવે જ. પણ કેવો શબ્દ મહારાજ, ભગવદીનો અવગુણ આવે છે. અવગુણ લીધા જેવું પાત્ર નથી તોય અવગુણ આવે છે, એને ટાળવાનો શું ઉપાય છે? પછી મહારાજ બોલ્યા છે, જેને હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. ભગવાનની ભક્તિ હોય, યાદ રાખ, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય. અહીંયા ભગવાનની ભક્તિ એટલે વાસુદેવભાઈ, ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. ભગવાનની ભક્તિ હોય એટલે મહિમા અલગ શબ્દ છે. ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા હોય એને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. પ્રેમ, ભક્તિનો અર્થ થાય છે પ્રેમ. જેને ભગવાન પાછ કયો, ખાલી ભક્તિનો બતાવે છે, મહિમા તેને બતાવ્યો, નતર ઘણાને પ્રેમ છલકે ને પાછો ખલાસ થાય, છલકે ને ખલાસ થાય. ત્રણ દાડા ત્રણ એમ લાગે, ઓહો આ તો નછાવર થઈ ગયો, ચોથે દિવસે તળાવ હોવ ખાલી, તળિયા જાટક. ભાવ ઘણો પણ સ્વભાવ સમલિત ભાવ છે. કેવો છે? ભગવાનના ભક્ત સાથે કે ભગવાનના સંત સાથે, ભગવાનના આચાર્ય સાથે કે સ્વયં ભગવાન, અરે ભાવ ગણો પણ કેવો, સ્વભાવ સમલિત ભાવ છે. સ્વભાવ સમલિત જ્યાં સુધી ભાવ હોય ત્યાં સુધી ક્યારે પણ એ ભાવ ભગવાનમાં પ્રેમનું પ્રાગટ્ય કરી જ ન શકે. ભગવાનમાં જેને પ્રેમ પ્રાગટ્ય કરાવે એને સ્વભાવને એક બાજુ કાઢવા પડે. સ્વભાવ કાઢીને પછી જેને ભાવ પ્રગટ થાય એને જ ભગવાનમાં લગ્ન લાગે. એટલે મહિમા શબ્દ મૂક્યો. મહિમા સમજીને પછી જેને ભગવાનમાં પ્રેમ જાગ્યો છે તો જેને ભગવાનમાં પ્રેમ થાય એને ભગવાનના સંત, ભગવાનના ભક્ત, ભગવાનના આચાર્ય બધાને આરે પ્રેમ થાય જ મહારાજ કહે. અને જેને મહિમા સમજાય હેત બંધાય એનો અવગુણ કોઈ દી આવે જ નહીં. ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. અને ભગવાનના ભક્ત પર રીસની આટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે આ ગોપ્યના ચરણરજના અધિકારી એવા જે વૃંદાવન વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કાંઈક થાવ. અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવન વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે હે પ્રભો, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મન વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર ભગવાનના ભક્ત પર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય. અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેની વિશે જે કોઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજનારની દ્રષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધ પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિ એક તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું. બહુ સરસ મહારાજ વાત કરી, કેટલી અદ્ભુત વાત કરી. ઉદ્ધવજીને ગોપીઓનો અવગુણ આવ્યો જ નહીં મહારાજ. કેમ નો આવ્યો બરાબર સમજો. મારે એમ નહીં કહ્યું ગોપીઓનો મહેમા તો એટલે નો આવ્યો. ગોપીઓ પ્રત્યે અહોભાવ ક્યારે પ્રગટ થયો? ગોપીઓનો ભગવાનમાં જ્યારે પ્રેમ જોયો, ગોપીઓનો ભગવાનની પ્રત્યે અહોભાવ જ્યારે જોયો. ઉદ્ધવજીને સ્વયં ભગવાનનો મહિમા હતો એટલે એને જેનો મહિમા હતો એનો મહિમા ગોપીઓને જન્મ જોયો એટલે ગોપીઓની પ્રત્યે અહોભાવ. તેની તો એક ને એક બે જેવી વાત છે. તમને જેને આરે હેત હોય એને આરે જેને જેને હેત હોય ને એ તમને બધા ગમે. સહજ છે. જેને તમારે યારે હેત હોય અને એની હારે હેત ન રાખો તો એનું કોઈ ઘસાતો બળદ ન ગમે. સહજ છે. તો ભગવાનમાં ખરેખર જો હેત જ હોય, વાત ત્યાં આપણે લઈએ, ભગવાનમાં ખરેખર હેત જ હોય તો ભગવાનમાં હેત બાંધનાર આચાર્ય હોય, સંતો હોય, હરિભક્ત હોય, અરે પશુ પક્ષી હોય, એને પણ દેવ જેવા જાણે. દેવ જાણે જેવા જાણે મીન્સ સમજો, નહીં તો આપણા મનમાં થાય ક્યાં પુરુષોત્તમ નારાયણને દેવની તમે કેટલી ફેરી ખંડન કર્યું તમે કે દેવ એટલે હું કાંઈ નથી ગણતરીમાં. અને દેવ જેવા માને તો કાંઈ સેટિંગ જ થાય એમ નથી, કારણ કે દેવતાને જબરો ઉપાય દઈશ. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે ન્યાય ઈર્ષાના ઘર છે. બધા દેવ શું છે? દેવતા બધા ઈર્ષાનું ઘર છે. સ્વામી કે એક નાનો દેવ બિચારો વિમાન લઈને જતો હતો, મોટો દેવ એના ઉપર વિમાન હાકે ને એના પર જાડા પેશાબ કરે. બોલો, એવું લખ્યું. બોલો, ઈર્ષાના ઘર છે. તો અહીંયા તો મહારાજ કે દેવ જેવા જાણે, દેવ જેવા જાણે માને દિવ્ય જાણે. હું સમજું, જેને ભગવાનનો મહિમા સમજાય એ વ્યક્તિ ભગવાનના સંબંધવાળી પ્રત્યેક વસ્તુને માયક ન જાણે, શું જાણે? દિવ્ય જાણે. એને માયક ભાવથી જોવે જ નહીં. અને એ સમજે એવી વાત છે, આપણી પાસે એટલો ટુકડો હોય વસ્ત્રનો, એ વસ્ત્રનો ટુકડો હાવ હાદો છે, એને આપણે હાચવી મખમલના ટુકડામાં. મખમલનો વધારે મહિમા કોઈ ટુકડાનો વધારે મહિમા કેમ? જે કાપડ તો કાપડ જ છે પણ ભગવાનનો સંબંધ થયો માટે એનો અઢળક મહિમા. હું ઘણી વાર કહું છું, આમાં ગઢડા જેટલા ન ગયા એટલા ઉશે આંગળી કરો તો ન ગયા હોય ગઢડા, એક બે ત્રણ ઓલી બાજુ ત્રણ ચાર સાત આઠ જણા નીકળ્યા ગઢડા ગયા, જઈ આવજો દર્શન કરી આવજો વહેલા વહેલા. મારું ઘર છે, મારે તમને એ કહેવું છે ગઢડા તમે જાઓ ત્યારે લીમતરુના દર્શન કરો, એને ભેટો, દંડવટ કરો. તે રસ્તામાં એકે લીમડો આડો નથી આવતો, એને શું કામ દંડવટ, એને શું કામ ભેટવાનું, એમાં કાંઈ કેરીઓ આવે છે તો શું કામ અહોભાવ. એને ભગવાનનો સંબંધ થયો, પ્રગટ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો. અને મહારાજ તરતા ટન મારી દીધો. જો મહારાજ કે ભગવાનનો મહિમા હતો માટે ગોપીઓને જરાય પણ ઉદ્ધવજીને જરાય ગોપીઓનો અવગુણ ના આવ્યો. બ્રહ્માજીને પણ મહિમા સમજાણો તો એને પણ મનમાં અભાવનો આવ્યો, ઉદ્ધવજી તો માગ્યું અહીંયા ફરી વાર જન્મ ધારણ કર્યું, વગેરે વગેરે માગ્યું. એને અવગુણને આંટી ન બંધે અને પોતાને ઈષ્ટજે પ્રત્યક્ષ ભગવાન. જો એ પરોક્ષનો એટલો મહિમા હોય તો પોતાને મળ્યા પ્રત્યક્ષ ભગવાન, ત્યાંનો જે ભક્ત તેની વિશે જે કંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારની દ્રષ્ટિમાં આવે જ નહીં. કંઈક અલ્પ દોષ હોય મહિમાના સમજનારની દૃષ્ટિમાં આવે જ નહીં. અલ્પ દોષ ગણા જો ને, વચ્ચે વચ્ચે બોલવાની આદત હોય, કારણ વિના બોલવાની આદત હોય, અથવા તો ગમે ને ક્યારેક વઢી નાખે, એ એ બધા સ્વભાવ છે. અલ્પ દોષ એને કહેવાય. ક્રિયામાં બહુ ટાઢો હોય અલ્પ દોષ છે. એ દોષ ખરો, એ કાઢ્યા જેવો તો ખરો જ. કારણ કે બાથરૂમમાં ગરી જાય પોણો કલાક બહાર ન નીકળ્યો, એટલે બેઠો બેઠો એની માળા કરે બિચારો, એ દોષ છે. પણ તોય એને કહેવું ખરું, ન કહેવું એમ નહીં, પણ એની ઘૃણા ન થઈ જાય, એનો અવગુણ ન આવી જવો જોઈએ. મહારાજ કહે છે મહિમા સમજે ને એવો અવગુણ આવે નહીં. મહારાજ કહે જે પ્રગટ ભગવાન એના જોગમાં પશુ પક્ષી વૃક્ષ વેલી આદિ તે પણ દેવતુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય વર્તમાન પાછા પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે, તેમાં શું કે પશુ દિવ્ય દેખાય તો ભગવાનનો ભક્ત દિવ્ય કેમ ન દેખાય? ભજન કરે, નિયમ પાળે છે, ભગવાન નામ રટન કરે, દિવ્ય દેખાય જ. માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વેર ન બંધાય, અને જે મહાત્મે ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વેર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણ, સત્સંગી છે તો અર્ધો વિમુખ જાણવો જેને મહિમા નથી. આ વાત મારે વાર વાર કરી નાખ્યો. મહારાજ કહે જે એમ કે આપણે તો બધા સાધુ હરખા, શું કે આપણે તો બધા સાધુ હરખા, અહીં તો અડધો કીધો એટલે એમાં આખો કરી નાખ્યો. મહારાજ કે અને વિમુખ જાણવો, જેમ કે આપણે બધા સાધુ હરખા, આપણે શું ફેરફાર, એમ આપણે શું ભેદભ. મહારાજ કે અને વિમુખ જાણવો, કેટલામું છે કોઈ કહે છે, કેટલામું વચનામું છે. રઘુજી ભગત તમે નીકળ્યા હોય, એક એક નીકળ્યા શરીર, હજી જો હજી શું કે ઓલું ફોડે પછી ખબર પડે કે બોમ્બ છે કે સુરસુર્યું છે. બોમ્બ છે, વાહ કેવું પડે. બીજા કોઈને ખબર, આમાં કેટલાને ખબર છે, આમાં કોઈને ખબર કયો બોમ્બ ફોડો? લ્યો શાબાશ સુરસુર્યું. લખો મધ્યનું છે કેવું હવે કઈ, હવે કોઈ કયો થાવ, કોક શરીર મધ્યનું છે, કોણ ઉછાંગડી કરે કરો, કોક કોઈ કરે છે? ક્યાં છે દાદા, ક્યાં દેખાતા નથી, સજમે પહેર્યા તોય કહી દો પ્રભુદાસભાઈ. સાબાશ બોમ્બ, મધ્યનું 60મું વચનામૃત લખો. આપણે બધા સાધુ સરખાને વિમુખ જાણવો, મધ્યનું 60મું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મા જાણ ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધ વિમુખ જાણવું, અને ભગવાનનો અને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો, એને જ પૂરો સત્સંગી જાણવો. ભગવાન ને ભગવાનના ભક્ત સંત આચાર્ય એનો મહિમા સમજે એમ ન કીધું, ફક્ત વર્તમાન પાળે એટલે પૂરો સત્સંગી જાણવો. વર્તમાન તો પાળવાના છે પણ સાથે મહિમા સમજે એને પૂરો સત્સંગી. ઇતિ વચનામૃતમ પંચાળાનું કાર્યાણીનું 9મું થયું.